એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. હું છું આપની યજમાન
અને હું છું આપનો નિષ્ણાત માર્ગદર્શક. આજની આપણી જ્ઞાનગોષ્ઠીનો વિષય છે રોમેન્ટિસિઝમ. આપણે માઇકલ ફર્બરના પુસ્તક રોમેન્ટિસિઝમ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનના આધારે આ રસપ્રદ સાંસ્કૃતિક પ્રવાહની ઊંડી ચર્ચા કરીશું. એક એવો પ્રવાહ જેણે પશ્ચિમી કલા, સાહિત્ય અને વિચારસરણી પર શું કહેવાય અમિટ છાપ છોડી છે.
બરાબર. અને આ વિષય ખાલી ઇતિહાસનો નથી એમને.
હા,
આજે પણ. એટલે જ્યારે આપણે વ્યક્તિગત લાગણીઓ કે પ્રકૃતિ સાથેના જોડાણ અથવા તો કલાકારની સ્વતંત્રતાની વાત કરીએ,
હા,
ત્યારે ક્યાંક ને ક્યાંક અજાણતા જ રોમેન્ટિસિઝમના વારસાને સ્પર્શતા હોઈએ છીએ. આ પુસ્તક સમજાવે છે કે આ વિચારો આયા ક્યાંથી અને આજે પણ કેમ મહત્વના છે. ચાલો શરૂ કરીએ.
ચોક્કસ. શરૂઆત કરીએ લેખકથી, માઇકલ ફર્બર. તેઓ ન્યૂ હેમ્પશાયર યુનિવર્સિટીમાં અંગ્રેજી અને માનવવિદ્યાના પ્રોફેસર એમેરિટસ છે. દાયકાઓથી રોમેન્ટિક યુગનો અભ્યાસ કરી રહ્યા છે. ખાસ કરીને વિલિયમ બ્લેક અને શેલી જેવા ક્રાંતિકારી કવિઓ પર એમનું ઊંડું સંશોધન છે.
પણ એમની ખાસ વાત શું છે? મતલબ ખાલી સાહિત્યના પ્રોફેસર હોવા સિવાય.
એમની વિશિષ્ટતા એ છે કે તેઓ સાહિત્યને એકલું નથી જોતા.
ના,
તેઓ રોમેન્ટિક કવિતા અને કલાને તે સમયના રાજકીય ઉથલપાથલ, ખાસ કરીને ફ્રેન્ચ ક્રાંતિ, દાર્શનિક વિચારો અને સામાજિક ફેરફારો સાથે જોડે છે. આ જે ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચ છે ને, એ જ રોમેન્ટિસિઝમને જીવંત બનાવે છે. મતલબ કે તે ખાલી કલાની શૈલી નથી, પણ બદલાતા વિશ્વનો એક પ્રતિભાવ છે. એટલે જ તેઓ આ જટિલ વિષયને આટલી સ્પષ્ટતાથી સમજાવી શકે છે.
તો આ પુસ્તક શું કહેવા માંગે છે? શું રોમેન્ટિસિઝમની કોઈ એક લાઇનમાં વ્યાખ્યા આપે છે?
ના ના, બિલકુલ નહીં. ફર્બરનો મુખ્ય મુદ્દો જ એ છે કે રોમેન્ટિસિઝમ કોઈ એક સુનિશ્ચિત ઇઝમ નથી. કોઈ ચોકઠામાં ના બાંધી શકાય એને.
કોઈ ચેકલિસ્ટ નથી એમ કે આ લક્ષણો હોય એટલે રોમેન્ટિક.
બરાબર. કોઈ ચેકલિસ્ટ નથી. ફર્ધર તેને વિચારો, સંવેદનાઓ અને કલાશૈલીઓનો એક જટિલ, ઘણીવાર તો વિરોધાભાસી, શું કહેવાય, સમૂહ ગણાવે છે.
અચ્છા.
જે પશ્ચિમી યુરોપ અને અમેરિકામાં લગભગ 1770-1850 દરમિયાન વિકસ્યો. પુસ્તકનો હેતુ કોઈ સરળ વ્યાખ્યા આપવાનો નથી, પણ આ પ્રવાહના જુદા જુદા રંગો અને એના વિરોધાભાસોને ઉજાગર કરવાનો છે. મૂળભૂત રીતે તે એક પ્રતિક્રિયા હતી.
પ્રતિક્રિયા? કોની સામે પ્રતિક્રિયા?
મુખ્યત્વે ત્રણ બાબતો સામે. પહેલું, જ્ઞાનોદય યુગ એટલે કે એનલાઇટમેન્ટ,
હા,
જેણે શુદ્ધ તર્ક અને બુદ્ધિ પર બહુ જ ભાર મૂક્યો હતો, એની સામે. બીજું, ઔદ્યોગિક ક્રાંતિ, જેણે સમાજ અને પર્યાવરણમાં મોટા ફેરફારો લાવી દીધા હતા, એના પરિણામો સામે. અને ત્રીજું, નિયોક્લાસિસિઝમ, જે કલા માટે પેલું ગ્રીક રોમન શૈલીના કડક નિયમો અને સંતુલન પર ભાર મૂકતું હતું ને, એની સામે. રોમેન્ટિસિઝમે વ્યક્તિ, પ્રકૃતિ, ભાવના અને સૌથી અગત્યનું, કલાનો હેતુ અને કલાકારની ભૂમિકા વિશેની પશ્ચિમી સમજને આમ ધરમૂળથી બદલી નાખી.
આ બહુ રસપ્રદ વાત કહી. કલાનો હેતુ અને કલાકારની ભૂમિકા જ બદલાઈ ગઈ. ચાલો આ મુદ્દાઓને થોડું વધુ ઊંડાણથી જોઈએ. પુસ્તકમાં ફર્બર વિષયવાર ચર્ચા કરે છે, બરાબર? પહેલો મુદ્દો તો રોમેન્ટિક શબ્દ પોતે જ. આવ્યો ક્યાંથી આ શબ્દ?
એની શરૂઆતથી જૂના ફ્રેન્ચ શબ્દ રોમાન્સથી, જે લેટિન નહીં પણ સામાન્ય લોકભાષામાં લખાતી વાર્તાઓ માટે વપરાતો.
કેવી વાર્તાઓ?
શૌર્ય, સાહસ, પ્રેમની કથાઓ, જે ઘણીવાર કાલ્પનિક અને ભાવનાત્મક રીતે આમ ઉત્તેજક હતી.
એટલે કે જે વાસ્તવિકતાથી થોડું દૂર હોય, વધુ રંગીન હોય, એવું કંઈક.
બરાબર, બરાબર. ધીમે ધીમે રોમેન્ટિક શબ્દ ખાલી વાર્તાઓ માટે નહીં, પણ એવા દ્રશ્યો કે અનુભવો માટે પણ વપરાવા લાગ્યો જે કાલ્પનિક હોય, જંગલી હોય, પ્રેરણાદાયક અને લાગણીસભર હોય. 18મી સદી સુધીમાં તો તે તર્ક અને નિયમો કરતા સંવેદનશીલતા, ઉચ્ચ ભાવનાઓ સાથે વધુ જોડાઈ ગયો. જર્મન વિવેચકોએ તો તેને શાસ્ત્રીય એટલે કે ક્લાસિકલની વિરુદ્ધ આધુનિક, વધુ વ્યક્તિલક્ષી કલાત્મક ભાવના તરીકે સ્થાપિત કરી દીધો.
ઓકે, હવે વાત કરીએ ફ્રેન્ચ ક્રાંતિની. ફર્બર કહે છે કે આ ઘટના રોમેન્ટિસિઝમ માટે કેન્દ્ર સ્થાને હતી. એ કેવી રીતે?
શરૂઆતમાં શું થયું? 1789ની ફ્રેન્ચ ક્રાંતિએ જુવા કવિઓ અને વિચારકોમાં જબરદસ્ત આશા જગાવી. વર્ડ્સવર્થ, કોલરેજ, બ્લેક જેવા લોકોને લાગ્યું કે વાહ, હવે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વનો નવો યુગ આવી રહ્યો છે.
હા, પેલી વર્ડ્સવર્થની લાઈન છે ને, તે પ્રભાતે જીવિત રહેવો આનંદદાયક હતું.
પણ યુવાન હોવું સ્વર્ગ સમાન હતું, બરાબર? એ સમયનો જે ઉત્સાહ હતો ને, એ આ પંક્તિમાં ઝળકે છે.
પણ પછી શું થયું? એ આશા ટકી નહીં.
ના, જેકોબિન આતંક એટલે કે રેન ઓફ ટેરર, રાજાની ફાંસી, નેપોલિયનના યુદ્ધો, આ બધાએ આશાવાદને તોડી નાખ્યો. પણ જે હુંડી નિરાશા આવીને એણે રોમેન્ટિક ભાવનાને ખતમ ન કરી, પણ એની દિશા બદલી નાખી. ફર્બરનો મુખ્ય તર્ક એ છે કે આ રાજકીય નિષ્ફળતાએ કલાકારો અને વિચારકોને બહારની દુનિયામાં ક્રાંતિ શોધવાને બદલે શું કર્યું? અંદરની તરફ વળવા પ્રેર્યા.
અંદર તરફ વળવું એનો મતલબ શું?
એનો મતલબ કે મુક્તિ અને સત્ય હવે રાજકીય માળખામાં નથી શોધવાના, પણ વ્યક્તિના પોતાના મનમાં, એની ભાવનાઓમાં, એની કલ્પનામાં, પ્રકૃતિ સાથેના એના જોડાણમાં અને કલામાં શોધવાની શરૂઆત થઈ. આ અંદર તરફ વળવું રોમેન્ટિસિઝમનું મુખ્ય લક્ષણ બની ગયું અને આ જ કારણે કલાનો હેતુ બદલાયો.
કેવી રીતે?
હવે કલાનો હેતુ ખાલી સુંદરતા બતાવવાનો કે નિયમોનું પાલન કરવાનો ન રહ્યો, પણ આંતરિક સત્યની અભિવ્યક્તિ કરવાનો બન્યો.
અને આ જ અંદર તરફ વળવું આપણને વ્યક્તિના મહત્વ પર લાવે છે, ખરું ને? ધ ઇન્ડિવિજ્યુઅલ.
બિલકુલ. રોમેન્ટિસિઝમે ધ્યાન સાર્વત્રિક માનવ પરથી હટાવીને વિશિષ્ટ વ્યક્તિ પર કેન્દ્રિત કર્યું. એની અનન્ય ચેતના, એની લાગણીઓ, એના સંઘર્ષો. એટલે હવે કલા અને વિચારમાં પ્રતિભા, જીનિયસ, જે નિયમોથી બંધાયેલી નથી હોતી. મૌલિકતા, ઓરિજિનાલિટી, જે કોઈની નકલ નથી કરતી. અને પ્રામાણિકતા, સિન્સિયરિટી, એટલે કે પોતાના આંતરિક ભાવને વફાદાર રહેવું, આ ગુણો સર્વોચ્ચ બની ગયા.
આનાથી કલાકારની ભૂમિકા કેવી રીતે બદલાઈ? એનો રોલ શું બન્યો?
કલાકાર હવે ખાલી કુશળ કારીગર એટલે કે ક્રાફ્ટ્સમેન ન રહ્યો. તે એક દ્રષ્ટા, વિઝનરી, એક પયંગંબર, પ્રોફેટ, ક્યારેક તો બળવાખોર પણ. એની પોતાની લાગણીઓ અને કલ્પના જ કલાનો સાચો સ્ત્રોત અને પ્રમાણભૂતતા બની ગઈ.
એટલે કલાનો ગોલ હેતુ બદલાયો.
હા, કલાનો નવો હેતુ હતો આ આંતરિક જગતને વ્યક્ત કરવો. ભલે તે ગમે તેટલું અસ્તવ્યસ્ત હોય, પીડાદાયક હોય, એને બહાર લાવવું. રૂસોની આત્મકથા કન્ફેશન્સ જુઓ, કે પછી બાયરનનો પહેલો બાયરોનિક હીરો, ઉદાસ, બળવાખોર, સમાજથી વિમુખ, આ બધા નવા વ્યક્તિવાદના પ્રતીક બની ગયા.
વ્યક્તિ પછી વાત આવે છે પ્રકૃતિની, નેચર. રોમેન્ટિક્સ પ્રકૃતિને કઈ રીતે જોતા હતા? એ પહેલાના સમય કરતા અલગ હતું.
હા હા, ખૂબ જ અલગ. જ્ઞાનોદય યુગમાં પ્રકૃતિને ઘણીવાર એક મશીન તરીકે જોતા, વૈજ્ઞાનિક વર્ગીકરણ અને માનવ ઉપયોગની વસ્તુ. નિયોક્લાસિકલ કલામાં એ ખાલી એક સુવ્યવસ્થિત બેકગ્રાઉન્ડ હતી, પણ રોમેન્ટિક્સે પ્રકૃતિને એક જીવંત, શક્તિશાળી, ગતિશીલ અને ઘણીવાર તો રહસ્યમય સત્તા તરીકે જોઈ. એ આધ્યાત્મિક સત્યનો સ્ત્રોત બની, નૈતિક માર્ગદર્શનનો સ્ત્રોત બની અને સૌથી વધુ તો ભાવનાત્મક શાંતિ અને પ્રેરણાનો સ્ત્રોત બની.
તમે સારાંશમાં સુંદર અને ભવ્ય વિરાટનો ઉલ્લેખ કર્યો હતો, એ શું છે? થોડું સમજાવશો?
હા, આ બે બહુ મહત્વના ખ્યાલો છે. સુંદર એટલે પ્રકૃતિના શાંત, સુમેળભર્યા, આનંદદાયક દૃશ્યો, જેમ કે ખળખળ વહેતી નદી કે સુંદર બગીચો.
ઓકે.
પણ ભવ્ય એટલે કે સબલાઇમ, એ એનાથી વધુ તીવ્ર અનુભવ છે. એ પ્રકૃતિના એવા સ્વરૂપોનો અનુભવ છે જે આપણને આમ અભિભૂત કરી દે, ક્યારેક ડરાવી પણ દે, આપણી નાનકડી અહને ઓગાળી નાખે.
દાખલા તરીકે
હિમાલય જેવા વિશાળ પર્વતો, ગાંડોતુર બનેલો દરિયો, ભયાનક તોફાન કે પછી પેલું અનંત રાત્રિ આકાશ. આ અનુભવ ડર અને વિસ્મય, ઓ મિક્સ્ડ વિથ ફિયર નું મિશ્રણ છે, જે વ્યક્તિને પોતાની મર્યાદા અને બ્રહ્માંડની વિરાટતાનો અહેસાસ કરાવે છે.
આનું કોઈ કલાત્મક ઉદાહરણ આપી શકો?
હા, ચોક્કસ. જર્મન ચિત્રકાર કેસ્પર ડેવિડ ફ્રેડરિકનું પેલું પ્રખ્યાત ચિત્ર છે ને, વોન્ડરર અબવ ધ સી ઓફ ફોગ, ધુમ્મસના સમુદ્ર પર ભટકનાર.
હા, જોયું છે.
એમાં એક વ્યક્તિ પહાડની ટોચ પર ધુમ્મસથી છવાયેલી ખીણ તરફ પીઠ ફેરવીને ઊભો છે. એ ચિત્ર પ્રકૃતિની વિરાટ, અગોચર શક્તિ સામે માનવીની એકલતા, એનું ચિંતન અને પેલો સબલાઇમ અનુભવ એને બખૂબી પકડે છે.
રસપ્રદ. હવે વાત કરીએ અન્ય, ધી અધર, પ્રત્યેના આકર્ષણની. રોમેન્ટિક્સ પોતાના સમય અને સંસ્કૃતિની બહાર શું શોધી રહ્યા હતા?
મૂળ વાત એમ હતી કે તેઓ તર્કસંગત, નિયમબદ્ધ 18મી સદીના યુરોપની જે સીમાઓ હતી ને એને તોડવા માંગતા હતા. એટલે એમણે ભૂતકાળમાં જોયું, દૂરના સ્થળોમાં જોયું અને જે અતાર્કિક ગણાતી બાબતો હતી એમાં રસ લીધો.
જેમ કે
મધ્યયુગીન ભૂતકાળ. ગ્રીસ અને રોમના શાસ્ત્રીય આદર્શોને બદલે મધ્યયુગના નાઇટ્સ, કિલ્લા, ગોથિક સ્થાપત્ય તરફ આકર્ષાયા. વોલ્ટર સ્કોટની ઐતિહાસિક નવલકથાઓ આનું સારું ઉદાહરણ છે. પછી લોકકથાઓ અને રાષ્ટ્રીય ઓળખ. ગ્રીમ બંધુઓ જેવા લોકોએ લોકવાર્તાઓ, ગીતો, દંતકથાઓ ભેગી કરવાનું શરૂ કર્યું. આમાંથી ઘણા દેશોમાં પોતાની આગવી રાષ્ટ્રીય ઓળખ અને સંસ્કૃતિને પુનર્શોધવાનો પ્રયાસ થયો.
અને પેલું પૌર્વાત્યવાદ, ઓરિએન્ટલિઝમ.
હા, વિદેશી અને પૌર્વાત્યવાદ. દૂરના વિદેશી ગણાતા પ્રદેશો, ખાસ કરીને મધ્ય પૂર્વ અને એશિયા પ્રત્યે એક રહસ્યમય આકર્ષણ હતું. જોકે કહેવું પડે કે આ આકર્ષણ ઘણીવાર ઉપર છલ્લું હતું, રૂઢિબદ્ધ એટલે કે સ્ટીરિયોટાઇપિકલ હતું.
અચ્છા.
અને ક્યાંક ને ક્યાંક પશ્ચિમી શ્રેષ્ઠતાની ભાવનાથી પ્રેરિત હતું, જે પૂર્વને રહસ્યમય, વિષયાસક્ત પણ પછાત ગણતું. કોલરેજની કવિતા કુબલા ખાન આ સ્વપ્નમય વિદેશીપણાનું જાણીતું ઉદાહરણ છે.
અને અતાર્કિક બાબતોમાં રસ, જેમ કે ભૂત પ્રેત એવું બધું.
હા, બિલકુલ. આ તો પહેલા જ્ઞાનોદયના તર્કવાદ સામે સીધો બળવો હતો. ગોથિક નવલકથાનો ઉદય આનો મોટો પુરાવો છે. ભૂતિયા કિલ્લા, રહસ્ય, ભય, માનવ મનના અંધારા ખૂણા.
ફ્રેન્કનસ્ટાઈન.
બરાબર. મેરી શેલીની ફ્રેન્કનસ્ટાઈન ક્લાસિક ઉદાહરણ છે. પણ એ ખાલી ડરામણી વાર્તા નથી, એ વૈજ્ઞાનિક અતિ આત્મવિશ્વાસ, જેને હ્યુબ્રિસ કહીએ ને.
હા,
એટલે કે પ્રકૃતિ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાના માનવીય ઘમંડની ટીકા પણ કરે છે. આ સિવાય વિલિયમ બ્લેકના રહસ્યમય ચિત્રો અને કવિતાઓ કે ગોયાના બ્લેક પેઇન્ટિંગ્સ, આ બધું સ્વપ્નો, ભ્રમણાઓ અને માનવ મનના અતાર્કિક ઊંડાણોને શોધે છે.
અને આ બધા વિચારો ખાલી સાહિત્ય પૂરતા નહોતા સીમિત, ખરું ને? બીજા કલા સ્વરૂપોમાં પણ એની અસર દેખાઈ.
ચોક્કસપણે. ચિત્રકળામાં ઇંગ્લેન્ડમાં GMW ટર્નરને જુઓ. પ્રકૃતિની ભવ્ય અને ઘણીવાર હિંસક શક્તિને એમણે પોતાના ગતિશીલ, પ્રકાશથી ભરપૂર સમુદ્ર ચિત્રોમાં કેદ કરી. એમાં માણસ સાવ નાનો લાગે. તેમણે રંગો અને બ્રશવર્કથી ભાવના વ્યક્ત કરવાની નવી રીતો શોધી. જ્હોન કોન્સ્ટેબલે ઔદ્યોગિકરણ સામે અંગ્રેજી ગ્રામ્ય જીવનના શાંત, નૈસર્ગિક સૌંદર્યનું પ્રેમપૂર્વક ચિત્રણ કર્યું. ફ્રાન્સમાં ડેલાક્રોઇક્સે ઐતિહાસિક અને રાજકીય ઘટનાઓને નાટકીય રંગો અને તીવ્ર ભાવનાઓ સાથે રજૂ કરી.
અને સંગીતમાં બીથોવેનનો ઉલ્લેખ હતો, એમના વિશે શું?
હા, લુડવિગ વાન બીથોવેન એ રોમેન્ટિક સંગીતના પિતામહ ગણાય છે. તેમણે શાસ્ત્રીય યુગના પહેલા સંતુલિત, નિયમબદ્ધ સ્વરૂપો તોડી નાખ્યા.
શું નવું કર્યું એમણે?
એમના સંગીતમાં, ખાસ કરીને એમની સિમ્ફનીઓમાં, અભૂતપૂર્વ ભાવનાત્મક ઊંડાણ છે, તીવ્રતા છે, નાટકીયતા છે, વ્યક્તિગત સંઘર્ષ અને વિજયની ગાથા છે. એમણે સંગીતના હેતુને જ બદલી નાખ્યો.
એટલે
સંગીત ખાલી મનોરંજન કે કારીગરી ન રહેતા આત્માની અભિવ્યક્તિનું માધ્યમ બન્યું. એમની ત્રીજી સિમ્ફની ઇરોઇકા આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
વાહ, આ તો ખરેખર બહુ વ્યાપક અને ઊંડો પ્રભાવ હતો. તો આ આખી ચર્ચામાંથી આપણે કયા મુખ્ય વિચારો કે સંદેશ તારવી શકીએ જે આજે પણ આપણને લાગુ પડે?
હા, પાંચ મુખ્ય મુદ્દાઓ કહી શકાય. પહેલું, વ્યક્તિના આંતરિક અનુભવ, એની લાગણીઓ, કલ્પના, સ્વપ્નોનું પ્રાધાન્ય. આ સત્ય અને કલાનો નવો સ્ત્રોત બન્યો. પોતાના મનનું સાંભળવું, પોતાની જાત પ્રત્યે સાચા રહેવું, આ બધા વિચારોના મૂળ અહીં છે.
અને આપણે આજે પણ આ વાતો કરીએ છીએ, ભારતમાં પણ. ખાસ કરીને યુવાનોમાં વ્યક્તિગત અભિવ્યક્તિનું મહત્વ કેટલું વધ્યું છે.
બરાબર. બીજું, પ્રકૃતિ માત્ર સાધન નથી, પણ શિક્ષક, ઉપચારક અને આધ્યાત્મિક પ્રેરણાનો સ્ત્રોત છે. આ વિચાર તો શહેરીકરણ અને પ્રકૃતિથી દૂર થતા જતા સમાજ માટે આજે વધુને વધુ પ્રસ્તુત છે.
હા, ભારતમાં પર્યાવરણીય ચળવળો કે પછી શાંતિ માટે પ્રકૃતિ તરફ જવાની વાત આ જ દર્શાવે છે ને.
ચોક્કસ. આપણે વેકેશનમાં હિલ સ્ટેશન કે દરિયા કિનારે શા માટે જઈએ? શાંતિ અને પ્રેરણા માટે જ ને.
ત્રીજો મુદ્દો પેલો તર્ક વિરુદ્ધ ભાવનાવાળો હતો.
હા, શુદ્ધ તર્ક કરતાં કલ્પના અને ભાવનાની શક્તિ વધારે છે. રોમેન્ટિક્સ માનતા હતા કે જીવનના ઊંડા સત્યો ખાલી બુદ્ધિથી ના સમજાય, કલ્પના એ સર્જનાત્મક શક્તિ છે જે વાસ્તવિકતાને નવો અર્થ આપે છે.
આજે ટેકનોલોજી અને ડેટાના યુગમાં પણ માનવીય ભાવના, સહાનુભૂતિ, કલાત્મક સર્જનનું મહત્વ ઓછું નથી થતું. આ જ આપણને માનવ બનાવે છે.
બિલકુલ. ચોથો મુદ્દો જેની આપણે વાત કરી, કલાકારની બદલાયેલી ભૂમિકા. એ હવે માત્ર કારીગર નથી, પણ સમાજનો અવાજ છે, એક દ્રષ્ટા છે, બળવાખોર છે, જે પરંપરાને પડકારે છે અને સત્ય ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. એનો હેતુ સમાજને અરીસો બતાવવાનો છે, ભરે તે અરીસો ક્યારેક કડવો લાગે.
આજે પણ આપણે સામાજિક મુદ્દાઓ પર બોલતા કલાકારો, લેખકો, ફિલ્મ નિર્માતાઓને આ જ રીતે જોઈએ છીએ ને?
સાચી વાત. અને પાંચમું, મોટી ઐતિહાસિક ઘટનાઓ જેમ કે ક્રાંતિ અને સામાજિક પરિવર્તન સંસ્કૃતિ અને કલાને કેવી રીતે આકાર આપે છે. રોમેન્ટિસિઝમ ફ્રેન્ચ અને ઔદ્યોગિક ક્રાંતિના પડઘા રૂપે ઉભર્યું.
આપણે ભારતમાં પણ જોઈ શકીએ છીએ સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે સાહિત્ય, કલા, સંગીતમાં કેવો જુવાળ આવ્યો હતો.
બરાબર. કલા ક્યારેય સમાજથી અલિપ્ત નથી હોતી.
આ પુસ્તકમાં કેટલાક વિચારો બહુ ધારદાર રીતે રજૂ થયા છે. ચાલો એવા કેટલાક મુખ્ય તારણો કે જેને આપણે નોંધપાત્ર વિચારો કહી શકીએ એના પર નજર કરીએ.
હા, પહેલો અને કદાચ સૌથી કેન્દ્રીય વિચાર, રોમેન્ટિસિઝમ કોઈ એક સિદ્ધાંત નથી, પણ ચેતનામાં એક અંદર તરફ વળવું છે, જેણે વ્યક્તિના આંતરિક અનુભવને જીવન અને કલાના કેન્દ્રમાં મૂક્યો. આ વ્યક્તિલક્ષી અનુભવના મહત્વ પર ભાર મૂકે છે.
બીજો ફ્રેન્ચ ક્રાંતિ વિશે હતો. ફ્રેન્ચ ક્રાંતિ રોમેન્ટિક ભાવનાની ભઠ્ઠી હતી. તેની શરૂઆતની આશા અને પછીની નિરાશાએ કલાકારોને મુક્તિ બહાર નહીં, પણ પોતાની અંદર સ્વ, સેલ્ફ અને પ્રકૃતિમાં શોધવા પ્રેર્યા. આ રાજકીય ઘટનાનો મનોવૈજ્ઞાનિક અને કલાત્મક પ્રભાવ સ્પષ્ટ કરે છે.
ત્રીજો, પહેલા પ્રકૃતિના સબલાઇમ અનુભવ વિશે. રોમેન્ટિક્સ માટે પર્વત માત્ર પથ્થર ન હતો, તે ભવ્યતા, સબલાઇમ સાથેનો મુકાબલો હતો. ભય અને વિસ્મયનો એવો તીવ્ર અનુભવ જે અહંકારને ઓગાળી નાખે. આ પ્રકૃતિ સાથેના ઊંડા, ક્યારેક તો આધ્યાત્મિક જોડાણ પર ભાર મૂકે છે.
અને ચોથો, જે કલાકારની બદલાયેલી ભૂમિકા અને હેતુને બહુ સરસ રીતે સ્પષ્ટ કરે છે. કલાકાર કુશળ કારીગરમાંથી દ્રષ્ટા, પૈગંબરમાં પરિવર્તિત થયો. કલાની નવી કસોટી નિયમોનું પાલન નહીં, પણ મૌલિકતા, પ્રામાણિકતા અને પોતાના આંતરિક જગતને વ્યક્ત કરવાની હિંમત હતી. આ સીધું કલાકારના નવા રોલ અને ગોલ પર પ્રકાશ પાડે છે.
અને હા, આપણે વર્ડ્સવર્થ અને શેલીના વિચારો પણ યાદ કરી શકીએ. વર્ડ્સવર્થે કહ્યું, કવિતા શક્તિશાળી લાગણીઓનો સ્વયંસ્ફુરિત પ્રવાહ છે, જે શાંતિમાં યાદ કરાયેલી ભાવનામાંથી ઉદ્ભવે છે. અને શેલીનો પેલ્લો પ્રખ્યાત વિચાર, કવિઓ વિશ્વના અજાણ્યા ધારાશાસ્ત્રીઓ છે, મતલબ કે કલાકારો સમાજના મૂલ્યોને અને દિશાને અજાણતા જ ઘડે છે. આ કલાના સામાજિક હેતુ પર ભાર મૂકે છે.
આ બધી વાતો સાંભળીને લાગે છે કે આ વિચારો ખાલી પુસ્તકો પૂરતા નથી. આપણા રોજિંદા જીવનમાં આનો કોઈ ઉપયોગ ખરો? આપણે આમાંથી શું શીખી શકીએ?
ચોક્કસપણે, ઘણી બધી રીતે. જેમ કે પ્રકૃતિ સાથે ફરી જોડાવું. આપણે બધા બહુ વ્યસ્ત હોઈએ છીએ, પણ થોડો સમય કાઢીને નજીકના બગીચામાં જ જવું, કોઈ ઝાડ નીચે બેસવું, પક્ષીઓનો અવાજ સાંભળવો કે રાત્રે આકાશ તરફ જોવું, આ ખાલી રિલેક્સેશન નથી, પણ માનસિક શાંતિ અને પ્રેરણા મેળવવાનો એક રોમેન્ટિક માર્ગ છે.
સાચી વાત છે. નાની નાની બાબતોમાં પણ પ્રકૃતિનો અનુભવ કરી શકાય.
બરાબર. બીજું, લાગણીઓને મહત્વ આપવું. જીવનમાં તર્ક જરૂરી છે, એમાં ના નહીં, પણ આપણી લાગણીઓ, આપણી અંતસ્ફૂરણા, આપણું ઇન્ટ્યુશન, એને દબાવી ન દેવું. મહત્વના નિર્ણયો લેતી વખતે આપણા દિલનો અવાજ પણ સાંભળવો જોઈએ.
અને ત્રીજું?
ત્રીજું, મૌલિકતા અને પ્રામાણિકતા. બીજા શું વિચારશે એની બહુ ચિંતા કર્યા વગર પોતાની જાત પ્રત્યે સાચા રહેવું. આપણા શોખ, આપણા વિચારો, આપણી સ્ટાઇલ એ આપણી પોતાની ઓળખ છે. એને વ્યક્ત કરવામાં સંકોચ ન રાખવો, આ જ રોમેન્ટિક પ્રામાણિકતા છે.
અને છેલ્લે, કલા વિશે.
હા, કલાનો ઊંડાણપૂર્વક અનુભવ કરવો. કોઈ ગીત સાંભળીએ, ફિલ્મ જોઈએ કે કવિતા વાંચીએ, ત્યારે ખાલી વાર્તા કે સપાટી પર ન રહીએ, પણ એમાં રહેલી ભાવના, કલાકાર શું કહેવા માગે છે, એનો હેતુ શું છે, એનો સંઘર્ષ શું છે, એ સમજવાનો પ્રયાસ કરીએ. આનાથી કલાનો અનુભવ વધુ સમૃદ્ધ બને છે.
મારા માટે તો આ ચર્ચામાંથી સૌથી મહત્વની વાત એ છે કે રોમેન્ટિસિઝમના વિચારો વ્યક્તિવાદ, પ્રકૃતિ પ્રેમ, કલ્પનાનું મહત્ત્વ, કલાકારની ભૂમિકા આજે પણ કેટલા જીવંત છે. આપણે કદાચ સભાનપણે એવું વિચારતા નથી, પણ આ બધું આપણા વિચારો અને મૂલ્યોમાં ક્યાંક ને ક્યાંક વણાઈ ગયું છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે રોમેન્ટિસિઝમ એ ખાલી સુંદરતા અને પ્રેમની જ વાત નથી, એ ખરેખર તો આધુનિક જીવનના જે મૂળભૂત તણાવો છે ને, તર્ક વિરુદ્ધ ભાવના, સમાજ વિરુદ્ધ વ્યક્તિ, પ્રગતિ વિરુદ્ધ પ્રકૃતિ, નિયમ વિરુદ્ધ સ્વતંત્રતા, એની સાથેનો એક સંઘર્ષ છે, એક સંવાદ છે. તે આપણને યાદ અપાવે છે કે સંપૂર્ણ માનવ બનવા માટે બુદ્ધિની સાથે સાથે ભાવના, કલ્પના અને આંતરિક સત્ય પણ એટલા જ જરૂરી છે. કદાચ આપણે બધાએ આપણા અંદર રહેલા રોમેન્ટિકને થોડું વધુ સાંભળવાની અને જીવવાની જરૂર છે, જેથી જીવન વધુ સંતુલિત અને અર્થપૂર્ણ બને.
ફરી વળીશું આવતા અંકે. એક નવી વિશ્વ વિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.